આજે જે વચનો હમણાં આપણે પુનર્નિયમના પુસ્તકમાંથી વાંચ્યા તે તમારું બાઇબલ ખુલ્લું રાખશો. પુનર્નિયમનું પુસ્તક તેનો 20મો અધ્યાય ને 1-9 કલમો. સૌથી પ્રથમ અહીંયા આગળ યુદ્ધની વાત આપણને જોવાની મળે છે અને શીખવાની મળે છે. તો પહેલો પ્રશ્ન એ થાય છે કે યુદ્ધની શરૂઆત ક્યારે થાય છે, અથવા આ જ પ્રશ્નને હું બીજી રીતે કદાચ તમે આગળ મૂકું તો એમ કહી શકાય કે ઇઝરાયલ પુત્રોને ક્યારે યુદ્ધો લડવા પડ્યા, આ પ્રશ્ન છે. જવાબ તમારા આપવાનો છે. એનીબડી કોઈ કહેશે? યસ. હા હા, રાઈટ. પણ હજુ મારો પ્રશ્ન તમે સમજો કે એની શરૂઆત ક્યારે થાય છે. હા, વિકે રાઈટ. એટલે જે પહેલી કલમ છે એનો જો છેલ્લો ભાગ તમે જોશો તો એમાં લખ્યું છે કે યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે તારી સાથે છે. એટલે મારો કહેવાનો અર્થ એમ છે, હરીશભાઈની વાત પણ એટલી જ સાચી છે, પણ હું જે કહેવા માગું છું કે ખ્રિસ્તી જીવનમાં યુદ્ધ શરૂ ક્યારે થાય છે, જ્યારે તમે મિસરમાંથી નીકળો છો. પછી આ જે ઇઝરાયલ પુત્રો મિસરમાં હતા ત્યાં સુધી તો કોઈ યુદ્ધો લડવાના નહોતા, કારણ કે અંડર ધ ફારૂન, ગુલામગીરીમાં. હા, બાઇબલમાં કેટલી બધી જગ્યાએ મિસરને જુદી જુદી ઉપનાઓ આપવામાં આવી છે. 5 બાબતો મેં મારા સ્ટડીમાં નોંધી છે કે છે ગુલામીનું ઘર. આપણે જે હમણાં શાસ્ત્ર વાંચન પાઠ વાંચ્યો એમાં પણ ગુલામગીરીમાંથી છુટકારો. આ દેશ ગુલામગીરીમાં હતો, અંગ્રેજોના ગુલામ હતા 234 વર્ષ પૂર્વે, પણ એમાંથી આ દેશને છુટકારો મળ્યો. ભારત દેશ અંગ્રેજોની ગુલામગીરીમાં હતો અને આવતા મહિને પણ એનું સેલિબ્રેશન થશે 15 ઓગસ્ટે. 63 વર્ષ પછી ભારતને એમાંથી છુટકારો મળ્યો. આ બે દેશોની વચ્ચે ઘણા બધા ડિફરન્સીસ છે પણ ઘણી બધી સામ્યતા પણ છે, અને એ તો એ જ છે કે બંને દેશો ગુલામ હતા, બંને દેશો અંગ્રેજોના ગુલામ હતા, અને બંને દેશોને સ્વતંત્રતા મળી, અને બંને સ્વતંત્રતાનો લાભ મને ને તમને મળ્યો ઇન્ડિયામાં અને ઇવન અહીં અમેરિકામાં પણ. પરંતુ આ ઇઝરાયલ પુત્રોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યારે લોકો મિસર દેશમાંથી નીકળ્યા પછી યુદ્ધો લડવા પડ્યા. એટલે બાઇબલમાં મિસરને ગુલામીનું ઘર એવું કહેવામાં આવ્યું છે. યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય અને 17મી કલમ તમે જુઓ અને વાંચો. યહોશુઆ 24 અને 17. ગુલામીના ઘરમાંથી ઇઝરાયલ પુત્રોને બહાર કાઢ્યા. કેટલા વર્ષની ગુલામી હતી ખબર છે? ઓલિવરભાઈ બોલ્યા પાછળથી 430 વર્ષ. ઇઝરાયલ પુત્રો બે મોટી ગુલામગીરીમાંથી બહાર આવ્યા છે, એક મિસરની અને એક બાબેલની, બાબેલનો બંદીવાસ. અને હેરિસભાઈ જે પ્રથમ વાત કરી તે હતી કે જ્યારે જ્યારે ઇઝરાયલ પુત્રોએ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે ઈશ્વરે તરત એમને ગુલામીમાં મોકલી દીધા છે, જેથી કરીને એમને રિયલાઇઝ થાય. અહીં આગળ ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. બીજી એક જગ્યાએ લખ્યું છે અગ્નિની ભઠ્ઠી, ત્યાં એમને મજૂરી કરવાની હતી, મહેનત કરવાની હતી. એક જગ્યાએ એવું લખ્યું છે કે બંદીખાનું એટલે કે જેલ, પ્રભુએ જેલમાંથી છોડાવ્યા. જુઓ તમે પુનર્નિયમનું પુસ્તક 7મો અધ્યાય 8મી કલમ જુઓ. બંદીખાનામાંથી, જેલમાંથી પ્રભુએ છોડાવ્યા. બીજી એક જગ્યાએ લખ્યું છે લોઢાની ભઠ્ઠી, સખત મહેનત સખત મજૂરી ત્યાં આગળ એમને કરવાની હતી ને એમાંથી પ્રભુ એમને છોડાવ્યા. એક જગ્યાએ એમને લખ્યું છે કે દાસત્વના ઘરમાંથી, યિર્મિયાનું પુસ્તક 34મો અધ્યાય 13મી કલમ આપણે જોઈ લઈએ. યિર્મિયા 34:13 રાઈટ, દાસત્વના ઘરમાંથી ફારુણના અને મિસ્રી લોકોના આ લોકો દાસપણું કરતા હતા. અમેરિકા 234 વર્ષ પહેલા દાસપણું કરતો હતો અંગ્રેજોનું. ભારત 63 વર્ષ પહેલા ગુલામ હતો અંગ્રેજોનો. જો ઇન્ડિયા એ મધરલેન્ડ છે તો અમેરિકા એ ફાધરલેન્ડ છે. જેવી રીતે બાપ બધી જરૂરિયાતો પૂરી પાડે છે એમ અહીંયા આગળ આ દેશમાં આપણે આવ્યા છે અને એની સુખ સગવડો સંપત્તિ અને જે સુવિધાઓ છે એનો અત્યારે આપણે લાભ લઈ રહ્યા છીએ. પરંતુ આત્મિક અર્થમાં જોઈએ તો પાઉલ પ્રેરિત આપણને રોમિયોના પત્ર 6મો અધ્યાય 6મી કલમમાં આ પ્રમાણે જણાવે છે કે આપણે કોના ગુલામ હતા. રોમિયોના પત્ર 6મો અધ્યાય 6મી કલમ વાંચો. પાપની ગુલામગીરીમાંથી પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો. એ જ અધ્યાયમાં પાઉલ એમ લખે છે કે આપણે પાપના દાસ હતા. જુઓ 17મી કલમ અને 20મી કલમ જુઓ, 6મો અધ્યાય 17 અને 20. પણ દેવને ધન્ય હો કે તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંતઃકરણથી સ્વીકાર્યો. 20મી કલમ. કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા. આ મિસર એટલે જૂનો સ્વભાવ, જૂનું જીવન, પાપી સ્વભાવ અને આ બધાનું પરિણામ પણ શું છે તે 6મા અધ્યાયમાં જ બતાવ્યું છે. 21મી કલમ જુઓ. તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે. એટલે તમે મરેલા હતા, મિસરમાં તમે ડેડ હતા, તમે પાપના દાસ હતા, તમે પાપની ગુલામગીરીમાં હતા, તમે બંધનમાં હતા. આ મિસર એ આ જગત છે કે જેમાંથી પ્રભુએ મને ને તમને છોડાવ્યા છે. જ્યારે આપણે કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ ત્યારે આપણને પગાર મળે છે. દર શુક્રવારે અથવા દર 15 દિવસે આપણો ચેક આવે છે, કાં તો ડાયરેક્ટ ડિપોઝિટમાં જમા થાય છે. બાઇબલ એમ કહે છે કે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે પાપનો પણ પગાર મળે છે. 23મી કલમ જુઓ. ધ વેજીસ ઓફ સિન ઇઝ ડેથ બટ ધ ગિફ્ટ ઓફ ગોડ ઇઝ ઇટર્નલ લાઈફ. પાપનો પગાર, પાપનો મુસારો, પાપનું વેતન મરણ છે. અને આપણે મરણ અવસ્થામાં હતા એમાંથી પ્રભુએ જેવી રીતે ઇસરાયલ પુત્રોને મૂસાની આગેવાની હેઠળ બહાર કાઢવામાં આવ્યા અને કનાનમાં લઈ જવામાં આવ્યા, એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ વધસ્તંભે કરીને મને અને તમને છુટકારો મળ્યો. પાપ કા બંધન તોડા ગયા, મેં આઝાદ હું. હા, આઝાદ. એટલે મારું કહેવું એ છે કે મિસરમાંથી નીકળો છો પછી યુદ્ધની શરૂઆત થાય છે. જ્યાં સુધી તમે મિસરમાં છો ત્યાં સુધી કોઈ યુદ્ધ જેવું છે જ નહીં, કારણ કે તમે અંડર ફારૂન, અંડર શૈતાન, શૈતાનના રાજમાં છો અને શૈતાન જેમ નચાવે છે એમ નાચો છો. પણ જો તમે એમાંથી બહાર નીકળ્યા છો તો તમે તમારા માટે યુદ્ધ છે. જ્યારે તમે ખ્રિસ્તી બનો છો, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. બીજું કોરંથી 5:17, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો છે તો યુદ્ધ છે. જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે, પાપનો પસ્તાવો કર્યો છે, પ્રભુને તમારું જીવન સોંપ્યું છે, તો ઓટોમેટિક તમે અમુક બાબતોના શત્રુ બની જાઓ છો. જે 20 અધ્યાયમાં આપણે જોઈએ છીએ પુનર્નિયમના, જો તમે 1 કલમમાં જુઓ કે જ્યારે તું તારા શત્રુઓની સાથે લડવા જાય ને ઘોડાઓને, તારા રથોને તારા કરતાં વધારે લોકોને જુએ, જ્યારે તમે પાપનો પસ્તાવો કરો છો અને પ્રભુ ઈસુનો સ્વીકાર કરો છો, ત્યારે તમારા 3 મોટા શત્રુ તમારી સામે આવીને ઊભા રહેશે. એક આ જગત છે કે જેમાં મારે અને તમારે જીવવાનું છે. એક આ દેહ છે કે જેનો હું કે તમે ત્યાગ કરી શકતા નથી. અને ત્રીજો શૈતાન છે, જેના માટે જૂનો કરાર અને નવો કરાર બંને એક જ વાત કરે છે. જૂના કરારમાં અયુબના પુસ્તકમાં એમ લખ્યું છે, હરીશભાઈ કલમ વાંચશો, 1 અધ્યાય 7 કલમ, અયુબ 1:7, ફરે છે શૈતાન, ફરતો ફરે છે. અયુબનું પુસ્તક 1 અધ્યાય 7 કલમ, બીજો અધ્યાય ને 2 કલમ, જૂના કરારમાં પણ શૈતાન આખી પૃથ્વીમાં ફરે છે, નવા કરારમાં પણ શૈતાન ફરે છે. 1 પિત્તર 5:8, આપણને શીખવાનું મળે છે કે જૂના કરાર અને નવા કરાર બંને એક જ વાત રજૂ કરે છે કે શૈતાન ચારેય બાજુ ફરે છે ખ્રિસ્તી લોકોની, ખાસ કારણ કે તમે નીકળ્યા છો મિસરમાંથી અને તમને પાછા બંધનમાં એને લાવવા છે. એટલા જ માટે સૌથી પ્રથમ વાક્ય મેં વાંચ્યું એક ગલાતી 5:1, ખ્રિસ્તે આપણે સ્વતંત્રતાને સ્વતંત્ર કર્યા છે, માટે ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાઓ. આ શૈતાન એવું કરવા માગે છે, એ ફરતો ફરે છે. જગત, દેહ અને શૈતાન તે આપણા દુશ્મનો છે. શૈતાન શિકારની શોધમાં ફરે છે. નિક્સને જે વાંચ્યું એ કલમ, એમાં એમ લખ્યું છે કે જે કોઈ મળે તેને ગળી જવાને. સામાન્ય રીતે તો પહેલાં બચકા ભરે ને પછી ખાય, પણ આ શૈતાન તો એટલો પાક્કો છે કે બચકા ભરવાય ત્યાં નથી, સીધો જ ગળી જાય છે. એકવાર એના પેટમાં આવી જવા જોઈએ, પછી જે થવાનું એ થાય. શૈતાનની પાસે સૈન્ય છે, ઘોડાઓ છે, રથો છે, વધારે માણસો પણ છે. પણ ગુડ ન્યૂઝ એ છે કે આપણો જે પ્રભુ છે એની પાસે પણ સૈન્ય છે. જૂના કરારમાં આપણા પ્રભુની ઓળખાણ સૈન્યનો દેવ યહોવા એવી આપવામાં આવી છે. આપણા પ્રભુ પાસે પણ અસંખ્ય ઘોડાઓ છે, આપણા પ્રભુ પાસે પણ રથો છે, આપણા પ્રભુ પાસે પણ માણસો અને દૂતો છે. કોઈ કહેશે આપણા પ્રભુની પાસે કેટલા રથો છે? તમે બધા બાઇબલ તો વાંચો જ છો એટલે તમને ખબર હોવી જ જોઈએ. ના હોય તો હું તમને બતાવું રેફરન્સ, ગીતશાસ્ત્રનું પુસ્તક એનું 68મું ગીત અને 17મી કલમ વાંચો. એવું કહેવાય છે કે 20,000ની એક બટાલિયન થાય, કોઈક બાઇબલમાં એમ પણ લખ્યું હશે કદાચ 20,000 એવું કદાચ લખ્યું હોય, ઇંગ્લિશ બાઇબલ મને ખબર નથી, કોઈ રેફરન્સમાં તમે જોઈ શકો છો. પણ ખબર છે પ્રભુ ઈસુને જ્યારે પકડવામાં આ લોકો આવ્યા, યહૂદા અને બધું એમનું આખું ટોળું આવ્યું, ત્યારે પ્રભુ ઈસુએ કહેલું, શું તમે મને એવું ધારો છો કે હું એટલો શક્તિમાન નથી કે હમણાં હું મારા બાપને વિનંતી કરું અને 12 ફોજો હમણાં અહીં હાજર કરી દઉં, પણ તો પછી મારા સંબંધી જે બધું લખેલું છે કેવી રીતે પૂર્ણ થશે? એટલે એક ફોજમાં 20,000નું સૈન્ય છે એવું ઘણા બધા લોકોનું કહેવું છે. તો એવી 12 ફોજો, એટલે આપણો પ્રભુ પણ સર્વશક્તિમાન છે, એની પાસે પણ ઘોડાઓ છે, એની પાસે પણ રથો છે, એની પાસે પણ માણસો છે. જ્યારે ખ્રિસ્તી જીવન આપણે જીવીએ છીએ ત્યારે બધી મુશ્કેલીઓ અને પ્રશ્નોનો આપણે સામનો કરવો પડે છે, જાત જાતની ચિંતાઓ આપણને થાય છે, જાત જાતના પ્રશ્નો ઊભા થાય છે, માંદગી આવે છે આપણા શરીરમાં, ઘણી વાર ડૉક્ટરો કહે છે કે અમારી પાસે એની દવા નથી. આ એક મોટું યુદ્ધ છે. જ્યારે આપણે ઘૂંટણે પડીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, આ એક મોટું યુદ્ધ છે. પણ એ બધામાંથી પ્રભુ આપણને કૃપા આપે છે, અને એટલા માટે અહીંયા આગળ જણાવ્યું છે પુનર્નિયમના 20મા અધ્યાયમાં કે તમારે બીવું ના જોઈએ, બીસો નહીં, ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. ચિંતા એક યુદ્ધ છે. કેટલા બધા લોકો જાત જાતની ચિંતા કરે છે. આ સમયમાં અમેરિકામાં ઘણી બધી જગ્યાએ નોકરીના પ્રશ્નો છે, લેડ ઓફ આપવામાં આવે છે, હવે શું કરીશું, મોર્ગેજ કેવી રીતે ભરીશું, ઇન્સ્યોરન્સનું શું, આપણી ઇન્કમ ઓછી થઈ ગઈ હવે શું કરીશું, આ બધી બાબતો શેતાન લાવતા હોય છે. પરંતુ પ્રભુનું વચન એમ કહે છે કે તું ભીષ્મા, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે તારી સાથે છે. ગુડ ન્યૂઝ આપણા માટે એ છે કે આ જે યુદ્ધ આપણે લડીએ છીએ એ આપણું નથી પરંતુ પ્રભુનું છે, અને પ્રભુ આપણી સાથે રહેશે અને પ્રભુ આપણી સાથે આવે છે. 4થી કલમ તમે જુઓ, કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. પ્રભુ આપણી સાથે રહેશે, એટલું જ નહીં પણ સાથે પણ આવે છે. આ જે 4થી કલમ છે એમાં 4 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે. જો તમે ખાસ જુઓ, પહેલી ગેરંટી એ છે કે તમારો બચાવ થશે, તમને બચાવવાને. બીજી ગેરંટી એ છે કે પ્રભુ પોતે તમારા પક્ષમાં રહેશે, તમારે પક્ષે રહીને. ત્રીજી ગેરંટી એ છે કે તમારા શત્રુઓની સામે લડવાને પ્રભુ પોતે આપણા શત્રુઓની સામે લડે છે. કોઈકે એવું કહ્યું છે કે 1 man + God is majority. તમે એકલા જ છો, પણ જો પ્રભુ તમારી સાથે છે તો આ જે આખું સૈન્ય તમારી સામે ઊભું છે એના કરતાં તમે વધારે મજબૂત છો. રૂમિયોનો પત્ર 8મા અધ્યાયની 31મી કલમમાં એમ લખ્યું છે કે જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? ક્વેશ્ચન્સ. જો દેવ પોતે આપણા પક્ષમાં છે તો આપણી સામો કોણ? અને 4થી ગેરંટી એ છે કે તે હર હંમેશ તે તમારી સાથે જાય છે, તે તો યહોવા તમારો દેવ છે. કેટલા અદ્ભુત ને કેટલા ખાતરીદાયક વચનો પ્રભુએ આપણને આપેલા છે. આપણને એ વાત ખબર છે નિર્ગમનના 14મા અધ્યાયમાં જ્યારે પ્રભુએ આ લોકોને મિસરમાંથી કાઢ્યા અને લોકો આગળ વધતા હતા. સુપ સમુદ્ર આગળ આવ્યો, પાછળ ફારૂનનું મોટું સૈન્ય, એના ઘોડાઓ, એના રથો દબડક 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 કરતા પાછળ આવતા હતા. મિસરીઓએ જોયું ને બીગા મુસાની આગળ કચકચ કરવા માંડ્યા. હરીશભાઈ વાંચી લઈશું થોડીક કલમો. નિર્ગમનનું પુસ્તક 14મો અધ્યાય અને 10-14 કલમ વાંચશો. યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. આ લોકોનું ટેમ્પટેશન જોયું, હજુ કહે છે કે મિસરીનો દાસ પણ હું. છૂટ્યા પછી પણ મિસરી યાદ આવ્યું, કાકડી ને તડબૂચ ને પ્યાજ ને લસણ યાદ કરે છે. અહીં તો અમે ખાતા હતા ને આ માનના હવાર હાજ એકનું એક વસ્તુ ખાવાની. ભલાવો, આ આપણા પ્રશ્નો છે. આ પ્રભુ છે કે જે આપણા યુદ્ધો લડે છે, પણ મૂસાએ વિશ્વાસથી આ વાત મિસરીઓની આગળ જાહેર કરી કે યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. પ્રભુને એવા માણસોની જરૂર છે જેઓ 100% એની પાછળ ચાલવા માગે છે. અને એટલા જ માટે અહીં આગળ આપણે જોઈએ છીએ આ 20મા અધ્યાયમાં કે જ્યારે સરદારો આગળ આવે છે ત્યારે એ લોકોને પડકાર ફેંકે છે. 5મી કલમમાં 3 પ્રકારના પડકાર આપણે જોઈએ છીએ. ભાઈ, કોઈ નવું ઘર બાંધ્યું છે, સેટલમેન્ટ થઈ ગયું છે, પણ હજુ રહેવા જવાનું બાકી છે, તો બેટર કે પ્લીઝ ડોન્ટ કમ, તમને આવશે. કોઈ દ્રાક્ષાવાડી રોપી છે પણ ફળ ખાધું નથી, તો બેટર કે તમે ઘેર રહો. કોઈ સગાઈ કરી છે પણ લગ્ન કરવાનું બાકી છે. લગ્નમાં ખબર છે 4 બાબત આવે, ઈ, એમ, એચ અને સી. ઈ એટલે એન્ગેજમેન્ટ, પછી મેરેજ, એમ એટલે મેરેજ, પછી એચ એટલે હનીમૂન અને સી એટલે ચિલ્ડ્રન. આ પ્રોસેસ છે. પણ આગળ તો આ જુવાનો છે કે જેમનું અડધું જ થવું છે, અડધું જ લગ્ન જ થવું છે, ખાલી એન્ગેજમેન્ટ જ થવું, સગાઈ જ થઈ છે, હજુ બધું બધું બાકી છે. આ વચન એમ કહે છે કે બેટર સ્ટે હોમ, ઘેર રહો. અમારે કેમ કે તમારું છે ને માઇન્ડ પછી અહીં નહીં રહે, તમે પેલું જ બધું યાદ કરશો, એના કરતાં તમે ઘેર રહો. તમારા અરમાન, તમારી ઈચ્છાઓ, તમારી આકાંક્ષાઓ અધૂરી રહે એ સારું નથી. કદાચ પછી તમારું મરણ થાય ને બીજા કોઈને આ બધું કરવું પડે. એટલે પ્રભુને હોલ હાર્ટેડ માણસોની જરૂર છે, ફૂલ્લી ડેડિકેટ, કે જેઓ પૂરા જીવથી, પૂરા હૃદયથી ને પૂરા સામર્થ્યથી તેની ઉપર પ્રેમ કરતા હોય, એની પાછળ ચાલવા માગતા હોય. ગયા મહિને હું મેટ્રોનું પેપર વાંચતો હતો, એક દિવસ મેં વાંચ્યું કે ફિલાડેલ્ફિયાના જે જુવાનો છે તેને સરકારે ડિસ્ક્વોલિફાઈ કરે છે મિલિટરી માટે. એટલે મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો કે આ તો અહીંથી તો સ્વતંત્રતાની શરૂઆત થયેલી અને સરકાર આ જુવાનોને ના કેમ પાડે છે. તેના 3 કારણો સરકારે બતાવ્યા. પહેલી કારણ, ક્રાઇમ. તમારો જે પોલીસ રિપોર્ટ છે સારો નથી, તો વી કેનોટ ટેક યુ ઇન મિલિટરી. બીજું કારણ હતું ડ્રોપ ઓફ, તમે હાઈસ્કૂલમાં તો ગયા પણ તમે છોડી દીધું, તમે પૂરું ના કર્યું, અભ્યાસ પૂરો ના કર્યો. અને ત્રીજું કારણ છે ઓબેસિટી, તમારું વજન વધારે છે, તમારી ઉંમર અને તમારી ઊંચાઈના પ્રમાણમાં જે વજન હોવું જોઈએ એના કરતાં ચરબીનું પ્રમાણ વધી ગયું છે. અને એટલા માટે મિલિટરીમાં તો દોડવું પડે, કૂદવું પડે, નાસવું પડે. તમારી પાસે વજન હોય તમારા શરીરમાં તો આ બધું તમે ના કરી શકો. સોરી, વી કેનોટ ટેક યુ. 70-80% જુવાનો ફેલ થાય છે. અહીંયા આગળ પણ 3 બાબતો આપી છે કે જો આવી બધી બાબતો હોય તો તમે યુદ્ધમાં ચાલી ના શકો. પણ એક બીજી બાબત એ છે, ચોથી બાબત, તમે 8મી કલમ વાંચો. ભલો, ખ્રિસ્તી જીવન એ હિંમતનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ બહાદુરી કરવાનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ સાહસ કરવાનું જીવન છે. અને એમાં જો તમે બી ગયા, ગભરાઈ ગયા, કે શેતાન આ બધું મારીને તમારી પાસે કરાવે ઈચ્છે છે, આ બધી બાબતોમાં મને તમને લાવવા માગે છે, જેથી કરીને આપણે નિરાશ થઈ જઈએ, નસીપાશ થઈ જઈએ, છોડી દઈએ, ગીવ અપ કરીએ. પણ પ્રભુનું વચન તમે જૂના કરારમાં જુઓ કે નવા કરારમાં જુઓ, અસંખ્ય વખત એવું કહેવામાં આવ્યું છે કે બિહોમાં હિંમત રાખો, બળવાન થાઓ, પુરુષતન દેખાડો, પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી મદદ કરનાર છે, પ્રભુ તમારી સહાય કરનાર છે. કેટલા બધા અસંખ્ય વચનો આપણને આપવામાં આવેલા છે. જ્યારે આ જીવન આપણે જીવીએ છીએ, બની શકે તમારા કુટુંબમાં પ્રશ્નો હોઈ શકે, તમારા મેરેજ લાઈફમાં પ્રશ્નો હોઈ શકે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોઈ શકે, બાળકો સંબંધીના પ્રશ્નો હોઈ શકે, માંદગી હોઈ શકે, ગોળીઓ ગળવાની ગમતી ના હોય એવું પણ બની શકે. પરંતુ એ બધું ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે. પ્રભુ પોતે આપણા આગેવાન છે, તે આપણી સહાય કરે છે. વી આર ધ વિક્ટર એન્ડ નોટ વિક્ટિમ. આપણે વિજયવાન છે, આપણો આગેવાન તે પ્રભુ ઈસુ છે. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જો, ઈસુ થજે આગેવાન ને અમને આગળ દો. જ્યારે જુઓ ફાંદા રીપુના ચોપાસ, લડો તેની સામે, ન થાઓ નિરાશ. મન વિકારો સામે રો, લડવા તૈયાર, ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર. યુદ્ધ 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 કોની વિરુદ્ધ? પાપની વિરુદ્ધ. ઝંડા ઝાલી રહીશું, સુરા સિપાઈ થઈશું, જીવન રોટલી ખાઈશું, ઈસુને જઈ. સજ થાઓ ઈસુના પક્ષમાં, રે સ્તંભના યોદ્ધાઓ, રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ. ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત, તે શત્રુને હરાવી થશે રાજા ખચી. ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ, શેતાન સામે યુદ્ધ કરી જગને જીતી લઈએ. આ વચનો, આ ગીતો, આ પ્રભુ આપણી પાસે છે. પ્રભુ આપણી સહાય કરે, આપણી મદદ કરે, કે આ ખ્રિસ્તી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, તમામ બાબતો, તમામ ચિંતાઓને બાજુ પર મૂકીને પ્રભુ ઈસુની તરફ લક્ષ રાખીને આપણે આગળ વધીએ. અમે પ્રાર્થના કરીએ. હે અમારા આકાશવાસી પ્રેમી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને મિસરમાંથી બહાર લાવ્યા છો. એ જૂનું જીવન, એ જૂનો સ્વભાવ, એ જૂની ઈચ્છાઓ હવે રહી નથી, કારણ કે તમે અમને છોડાવ્યા છે. વધસ્તંભથી અને તમારા લોહીથી એ શક્ય બન્યું છે. અને એટલા જ માટે હવે અમારે યુદ્ધો લડવા પડે છે. અને આ યુદ્ધોમાં તમે અમારા આગેવાન છો, તો તમે અમારા દોરનાર છો, તમે અમારા ચલાવનાર છો, અમે હોલ હાર્ટેડલી 100% તમારી પર પ્રેમ કરી શકીએ, તમારા વચનો પર પ્રેમ કરી શકીએ, તમારા લોકો પર પ્રેમ કરી શકીએ, તમારા ઘર પર પ્રેમ કરી શકીએ અને ખ્રિસ્તી જીવનમાં આગળ વધી શકીએ માટે તમે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.